મિત્રો, એટલે મુરબ્બીઓ તો અનેક છે અને બધાના નામો વારંવાર દઈને તમને કંટાળો આપવાનો કોઈ અર્થ નથી. રામભાઈએ મને શેના માટે અને કયા વિષય ઉપર બોલવા માટે બોલાવ્યો છે એ મારી મૂંઝવણનો વિષય છે. સાચે જરૂર ઓકે. છતાં જોઈ લો મારો ચમત્કાર. અહીંયા એક જે વસ્તુ મને ઘણું સ્પર્શે છે ને કઠે છે તેની વાત, એટલે દર્શકની જ વાત, દર્શકના સર્જનની જ વાત હું કરું છું. મનસુભાઈએ કહ્યું કે સંસ્મરણો કહો, પણ ના, એમના જીવનની વાત નહીં પણ એમના સર્જનની વાત. એક વાત મનસુભાઈએ કહી તો એના અનુસંધાનમાં હું આગળ વધું છું કે આપણા શાસ્ત્રકારો કહ્યું કે ન વૃદ્ધ સેવી તાત્વયા, કે બધું જ ડાપણ તે કેળવ્યું, બધું જ્ઞાન ને ગુમાન પણ કર્યું, પણ જ્ઞાન વૃદ્ધોનું તે સેવન નથી કર્યું. ત્યાં સુધી સાચું જ્ઞાન કેવી રીતે સાંપડે? દર્શકને કોઈ એ કહી શકે એવો આક્ષેપ કરી શકે એવું નથી. નાનાભાઈ, ગાંધીજી, ઇસ્માઇલ દાદા, આ બધા જ વૃદ્ધો, બધા જ એમના વડીલો, અને એમની પાસે બેસીને, એમના ચરણે બેસીને એમણે જ્ઞાન જ્યાંથી મળ્યું ત્યાંથી એ એમને એમને ઉપલબ્ધ કર્યું છે. અને માટે બેન કાજલને બધાએ યાદ કરી, અને અલબત્ત દુર્ભાગ્યે એમના સ્વાસ્થ્યને લીધે, પણ મારે જો બોલવાનું હોત તો, એટલે આ તો હું 12th મેન તરીકે આવ્યો છું, મારે જો બોલવાનું હોત તો હું દર્શકના સ્ત્રી પાત્રો એમ એ મર્યાદિત ન કરત. દર્શકે સારા સ્ત્રી પાત્રો જરૂર સર્જ્યા છે. દર્શકની સુચરિતા અને એમાંય દર્શકની રોહિણી, અને મરસી તો દર્શકે પોતે કહેલું કે એને હું ખૂબ ચાહું છું. તો દર્શકના આવા કેટલાક ઉત્તમ સ્ત્રી પાત્રો છે જ છે, પણ દર્શક જો જીવશે, જો નવલકથાના લેખનમાં, એટલે આ જરા પાછું બહુ ભાઈ તત્વ ચર્ચાનો વિષય થશે, તો પેલું 7મીના અનુભવથી ડરવા જેવું કે નવલકથામાં સૌથી મહત્વની વાત કઈ, એમાં ઘટના હોય છે, બરોબર, એક હતો રાજા અને બે રાણી વગેરે વગેરે, અને કેટલાક બેવકૂફ નવલકથાકારો પેઢાન પેઢીની વાત કરે, આપણને થાય કે આનો અંત જ નહીં આવે. તો નવલકથામાં સૌથી આ બધું તો બને, પણ એના પાત્રો એની કદાચ એક સૌથી ચિરંજીવ અંશ છે. એક અહીંયા તો બધા વિદ્વાનો બેઠા છે, એટલે એમની કસોટી કરવી એ આમ અવિવેક કહેવાય. તમારી કસોટી કરવામાં તો મને 100% વિશ્વાસ છે કે મારી વાત સાચી. તમે બધા સરુદય છો, કાવ્ય સાહિત્યનું ઓછે વત્તે અંશે પણ સેવન કરો છો. છાતી ઉપર હાથ મૂકીને કહો કે સરસ્વતી ચંદ્રના ચારે ભાગો કોઈએ પણ વાંચ્યા છે ખરે? વાહ, બહુ જ છે. ચારે ચાર ભાગ મારે કબૂલ કરવું જોઈએ કે હું એ કરી શક્યો નથી. ગાંધીજીએ કહેલું કે પહેલા કરતાં બીજો ને બીજા કરતાં ત્રીજો ને ત્રીજા કરતાં ચોથો ભાગ વધારે સારો છે, એ ગાંધીજીનો અભિપ્રાય. ગાંધીજીને મુબારક. ત્રીજો ને ચોથો ભાગ વાંચન ક્ષમ જ નથી, એના પાનાના પાના તમારે ઉથલાવી જવા પડે. એ વાંચી શકાય એવા છે જ નહીં. અને છતાં સરસ્વતી ચંદ્ર, કુમુદ, કુસુમ ચિરંજીવ છે. મુનશી જુઓ, કાક અને મંજરી, અને પેલો કીર્તિદેવ કેટલી થોડીક પળો માટે આવે છે અને આમ એક વીજળીનો ચમકાર મૂકી જાય છે. કદી તમે કીર્તિદેવને વિસરી ન શકો. અને સૌથી વધારે મને મુનશીમાં શું ગમે છે, ગુજરાતી સાહિત્યમાં અભૂતપૂર્વ, અને માત્ર અભૂતપૂર્વ નહીં, એ પછી પણ બન્યું નથી, અદ્વિતીય, અપૂર્વ અને અદ્વિતીય. સાહેબ, એની પદમડી વહુ, એનું કેરેક્ટરાઇઝેશન, સાહેબ એક સાંઢણીને એક જીવંત માણસ કરતાં પણ વધારે જીવંત રૂપ આપવું આ મુનશી જ કરી શકે. તો એ પાત્રાલેખન, અને એ પાત્રાલેખનમાં દર્શક એમના વૃદ્ધોના પાત્રોમાં એ સૌથી વધારે ખીલી ઉઠ્યા છે. તમે દીપ નિર્વાણના મહાકાશ્યપ જુઓ, એના આચાર્ય અયલ જુઓ, ઝેર તો પિતા છે જાણી જાણીના ગોપાળ બાપા જુઓ, આ બધા વૃદ્ધ પાત્રોના આલેખનમાં દર્શક માત્ર આદર્શ નથી, માત્ર ભાવનાશીલ નથી, પણ એ પાત્રોને એમણે જે જીવન સ્વરૂપ આપ્યું છે એ એમની સૌથી વિશેષતા છે. હવે રામભાઈ કહેશે કે 15 મિનિટ આપી, આંગળી પકડી, આંગળી આપી એટલે પોંચો પકડશે. ના, હું માત્ર એક જ ગોપાળ બાપાનું પાત્ર પસંદ કરું છું, એટલે મારી પાસે તો મહાકાશ્યપ વિશે, આચાર્ય અયલ વિશે ને વગેરે વગેરે. પણ થોડા વખત પહેલાં મેં દર્શકની અમર પાત્ર સૃષ્ટિ નામનો એક લેખ લખેલો, તે વળી સદભાગ્ય હું જોડે લેતો આવ્યો છું તમને એની નકલ આપવા. આ એનો ગેરલાભ. તો ગોપાળ બાપામાં, એટલે હું માની જ લઉં છું કે તમારામાંના હવે જે લોકો સરસ્વતી ચંદ્રના ચારે ભાગ વાંચવા માટે આંગળી હાથ ઊંચો કરે છે, ઓ માય ગોડ, એમણે જો ઝેરતો પિતા છે જાણી જાણી ન વાંચ્યું હોય એવું બને જ કેવી રીતે? એ તમે બધાએ વાંચ્યું છે, હું માનીને આગળ વધું છું. ગોપાળ બાપામાં અનેક ઉમદા સદગુણો છે. લૂલા, લંગડા, આંધળા, પાંગળા, ભૂખ્યા અને દુખ્યા સૌનું તેઓ આશ્રયસ્થાન છે. ભક્તિ એમનામાં સભરે ભરી છે. ખેતી, ઝાડ ઉછેર, ગોપાલન એમના જીવનનો કર્મકાંડ છે. પુરુષાર્થી છે. પેલા દામાકાકા ભવિષ્યવાણી ઉચ્ચારે છે ને કે ભાઈ જો સતકામ અને રોહિણી પરણશે તો બેમાંથી એક જીવશે નહીં, આવી એમની કુંડળી છે. ત્યારે ગોપાળ બાપા જે કહે છે, સાંભળો, જો ભાઈ તારી જન્મ કુંડળી બળવાન છે પણ હું નીતિથી ચાલ્યો છું. બે જણા નીતિથી ચાલ્યા છે, ભગવાન શું કામ એમને દંડે? તારી જન્મ કુંડળી કરતા અમારી કર્મ કુંડળી વધારે બળવાન છે. અને ગોપાળ બાપા એટલે એનું શું પ્રતાપી વ્યક્તિત્વ છે કે જ્યારે પેલા ભગવાનના દૂતો એમને લેવા આવે છે, સમય થઈ ગયો, ચાલો એમના અવસાનનો સમય થયો છે, ત્યારે ગોપાળ બાપા ભગવાન એટલે એ તો ભક્ત છે, છતાં ભગવાનના પાર્ષદોને પણ પાછા કાઢે છે. કે મારો સત્યકામ પાછો આવવાનો હતો જે નથી આવ્યો, માટે એમના લગ્ન કરાવીને જ મારે તો આવવું છે, માટે કંઈક બીજું મુદત આપે છે ત્યારે આવજો. હવે જે માણસમાં આવું પ્રતાપી વ્યક્તિત્વ છે કે ભગવાનના પાર્ષદોને પણ કહે રાહ જુઓ થોડા દિવસ, અત્યારે હું તમારી જોડે નથી આવતો. આવું એમનું જે પાત્ર છે, પેલા સુરગને જે કહે છે, શું એ શબ્દો છે? સુરગ તો આમ બહારથી ભક્તિનો દેખાવ કરે છે અને પછી રાત પડે ચોરીના ડાકુ વેડા કરે છે, છતાં આ ફર્ગીવનેસ, ક્ષમા, એના એ કેટલી બળવાન છે તે જુઓ. તો હવે આ એમનો જવાનો સમય આવે છે એટલે કહે છે, એટલે નીકળે છે, બધાનું દેવું જેનું હોય તેને મદદ કરે છે, બધાને ભવિષ્યમાં હવે હું નહીં હોઉં તો તમે શું કરશો એની સલાહ સૂચના આપે છે. અને એમ કરતાં કરતાં સુરગવાળાને ત્યાં જાય છે અને ત્યારે એને કહે છે, જો સુરગવાળા ભક્તિ સાચે કે ખોટે ભાવે કરીએ તો એ સાવ એળે નથી જતી, ખોટી કરતા કરતા સાચી થઈ જાય છે. એના મંદિરમાં તો કાચબા અને ઉંદરડાને સ્થાન છે, આપણી બધી પેલી પૌરાણિક કથાઓમાં આવે છે ને, તો તારું સ્થાન ત્યાં ન હોય, ગભરાતો નહીં, હોશિયાર થઈ જા, ધૂળ ખંખેરી નાખ. ખરડાય છે તો સૌ, શંકર જેવા શંકર ભીલડીમાં નહોતા ખરડાય, ખરડાયની શરમ નથી. આત્માને વિસરી જઈ ભૂંડડાની જેમ લહેરથી આળોટ્યા કરીએ તેમાં નીચા જોણું છે. બેઠો થઈ જા, ધૂળ ખંખેરી નાખ. પૃથ્વીના જીવ છીએ ત્યાં સુધી માટીમાં જીવ તો જવાનો, પણ એમાં માથું ઓછું ડૂબાવી દેવાય છે. આ એક ભક્તિનો એક બળ, સમગ્ર ગ્રામ જીવનને ઊંચે લાવવાનું જે બળ, એ ગોપાળ બાપાની વિશેષતા છે. બીજી બધી વાત જવા દઉં છું, પણ હવે આ એટલે એના એક જ બે ઉલ્લેખો થયા અને મારી પાસે એનો કદાચ જવાબ છે. એક બે મિનિટ આપો તો હું શોધી કાઢું. એક બે મિનિટ શોધવા માટે જ આપવી પડશે, પછી બીજી બે પાંચ મિનિટથી વધારે નહીં થાય. એટલે જે જેનો ઉલ્લેખ થયો કે તો ગોપાળ બાપાનું આવું ચરિત્ર ચિત્રણ, આવું બળવાન ચરિત્ર ચિત્રણ એ દર્શકે કર્યું છે. હવે જેના બે ત્રણ વાર ઉલ્લેખો થયા, સુરેશ જોશીએ કહ્યું છે કે કથરોટમાં ગંગા, કંઈ બરોબર છે, દર્શકે યુરોપનું ચિત્રણ કર્યું, લગભગ વિશ્વયુદ્ધની જે સ્થિતિ આવી એનું ચિત્રણ કર્યું, હિટલરને ઊભો કર્યો વગેરે વગેરે વગેરે. પણ સુરેશ જોશી એમ કહે છે કે એ બધું કથરોટમાં ગંગા, એટલે કે આપણે ગંગા સુધી ન જઈ શકતા હોઈએ તો પછી જરાક આમ પાણી ભરી અને એમ કહીએ કે હવે આ ગંગા છે અને એમ કરીને સ્નાન કરી લઈએ, આમ કંઈ સર્જન ન થાય. આ આ એના ટાઇટલમાં જ આ ક્રિટિકા છે. બીજા ભાગને અંતે મારી સ્મૃતિ બરોબર છે, ભજનો ગાતા સત્યકામ અને રોહિણીને મૂકીને એ ભાગ પૂરો કરે છે, હા, ગિરનાર ટૂંક ઉપર. હવે આનાથી પણ સુરેશ જોશી નારાજ છે. એ કહે છે કેમ કંઈ ભજનો ગાવાથી વિશ્વ શાંતિ થઈ જવાની છે? એટલે સુરેશ જોશી પાસે એ સિવાયનો કદાચ કોઈ રસ્તો હશે, હવે એમણે કહ્યું નથી આપણને કે શું રસ્તો છે, પણ આની પણ એમણે એવી કઠોર ટીકા કરી છે. હવે ખૂબી તો એ છે કે ઉમાશંકર, ડોલરાય માકડ, રઘુવીર, બીજા બધા જ ગુજરાતીના વિદ્વાનનો જુઓ, એ સૌએ મુક્ત કંઠે ઝેર તો પિતાશ્રી જાણી જાણીની પ્રશંસા કરી છે, ગોપાલ બાપાની પ્રશંસા કરી છે. અને ઉમાશંકર તો ત્યાં સુધી કહ્યું છે કે ગોપાલ બાપાનું જે પહેલો વિભાગ કંઈ 88 પાના કે ઉમાશંકર ખાસ નોંધે છે કે જો આખી ઝેર તો પિતાશ્રી જાણી એ કક્ષાએ લખાઈ હોત તો હાહાકાર મચી જાત. હવે જેના માટે ઉમાશંકર આટલા મુક્ત છે, આટલા પ્રભાવિત છે, એની સુરેશ જોશી આવી આકરી ટીકા કરે છે. તો હા, સદગુણોનો કોથળો, ગોપાલ બાપાને કહે છે કે સદગુણોનો કોથળો. તો મેં તમને કહ્યું એમ એટલું વાંચીને હું પૂરું કરું છું કે થોડા વર્ષો પહેલા, વર્ષો વીતી ગયા, કે એમની પત્રાલેખન વિશે દર્શકના મેં જે લેખ લખ્યો હતો, તો એમાં મેં ક્યાં સુરેશ જોશીને ક્યાં હું, પણ મેં સુજોને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે જો એ બાબુભાઈના ગળે ઉતરે તો સાચું. તો આવા જીવન રસથી ઉભરાતા, અણુએ અણુમાં ચૈતન્યથી છલકાતા, પ્રાણદાયી અને પ્રેરણાદાયી પાત્ર માટે સુરેશ જોશી આવો અભિપ્રાય કેવી રીતે કેળવી શક્યા? મારું અનુમાન એવું છે કે આ નિર્વ્યાજ અહેતુકી ભક્તિ, આ અગાધ તર્કાતીત ઈશ્વર શ્રદ્ધા, આ સરળ ભોળા ગામડિયા, આ પ્રાચીન પ્રેમ લક્ષણના અને બોધના ભજનો, ખેતીવાડી અને ગોપાલન, અપંગાશ્રમ, આ સુરેશ જોશીના રસાત્મક વિશ્વની બહાર હશે? સુજો જેવાની સહૃદયતા પણ આ સર્જન સૃષ્ટિને નહીં પામી શકી હોય? કે પછી પૂર્વગૃહિત મૂર્તિ ભંચકતાની પ્રતિજ્ઞા આને માટે કારણભૂત છે? સુરેશ જોશીનું તો જે આવે એને બરોબર એની ટીકા જ કરવી. સુરેશ જોશીની સર્જકતા અને વિવેચના માટે ઊંડા આદર છતાં મને હંમેશા એવું લાગ્યું છે કે સુરેશ જોશી એક બાજુ કાફકા અને કામો અને બીજી બાજુ કાલિદાસ અને રવીન્દ્રનાથ એ બંને અભિગમો વચ્ચે જીવનભર વહેરાયા કરે છે, અને માટે દર્શકને આવો ગંભીર અન્યાય એ કરી બેઠા છે. થેન્ક યુ.